पवन पवन पवन
વાલા શ્રોતા મિત્રો, વહેલી પરોઢના આ સુંદર સમયે સ્તવન કાર્યક્રમ થકી આપને મળતા આનંદ થાય છે. ઈશ્વરના વચનો અને ઈશ્વર સ્તુતિના સુંદર ગીતો સાથે નવા દિવસની શરૂઆત એ ખરેખર એક લાવો છે. પવિત્ર બાઇબલનું આ અદ્ભુત શિક્ષણ આપને દિવસ દરમિયાન જરૂરી તાજગી, માર્ગદર્શન અને દોરવણી આપનાર બની રહેશે. અમારો આ પ્રયાસ આપને જીવંત ઈશ્વર સુધી પહોંચવા એક સેતુ સમાન છે. તેથી આપ સર્વને અમારો કાર્યક્રમ સાંભળવા હાર્દિક આમંત્રણ છે.
વાલા મિત્ર, ફરીથી આ સ્તવન કાર્યક્રમમાં મારી સાથે સાથે બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનોનો અભ્યાસ કરવા તમે તત્પર છો, ઉત્સુક છો, એ માટે હું ઈશ્વરની સ્તુતિ કરું છું. તમારો આભાર માનું છું મિત્ર, કારણ કે બહુ નિષ્ઠાપૂર્વક નિયમિત રીતે તમે મારી સાથે સાથે સ્તવન કાર્યક્રમમાં બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનોનો અભ્યાસ કરતા આવ્યા છો. અને હું માનું છું કે એના કારણે મારી જેમ તમને પણ ઈશ્વરના અનેક આશીષો પ્રાપ્ત થયા છે. આખો દિવસ આપણો કેટલો બધો આનંદમાં શાંતિમાં જાય છે જ્યારે જ્યારે આપણે ઈશ્વરના પવિત્ર વચનો વાંચીએ છીએ, એના ઉપર વિચાર કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, ઈશ્વરની સંગત કરીએ છીએ ત્યારે. અને એ જ તો આપણા જીવનનું ચાલક બળ છે ને મિત્ર. તમે જાણો છો એ પ્રમાણે મિત્ર, આ દિવસોમાં આપણે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આવેલ સમુએલના પ્રથમ પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. અને આજે મિત્ર આપણે સમુએલના પ્રથમ પુસ્તકના 7 અને 8 એ બે અધ્યાયોમાં ઈશ્વરના જે પવિત્ર વચનો છે એના ઉપર વિચાર કરવા માંગીએ છીએ. એટલે મારી તમને નમ્ર વિનંતી છે મિત્ર, જો તમારી પાસે બાઇબલ હોય તો કૃપા કરીને તમારું બાઇબલ તમારી સમક્ષ ખુલ્લું રાખશો. સમુએલનું પ્રથમ પુસ્તક જૂના કરારના વિભાગમાં 7મો અધ્યાય. હવે આપણે જોઈએ મિત્ર, તો સમુએલના પ્રથમ પુસ્તકના 7મા અધ્યાયમાં સમુએલ ઇઝરાયેલી પ્રજાને આત્મિક જાગૃતિ તરફ વાળે છે. અને એબેનેઝર નામના સ્થળ પાસે ઇઝરાયેલી લોકોને વિજય મળે છે. 20 વર્ષ પછી મિત્ર, ઇઝરાયેલી લોકો ઈશ્વરનો કરાર કોષ સ્વીકારવા માટે તૈયાર થાય છે. એ ઇઝરાયેલી લોકો બાઆલીમ અને આસ્થારોથ નામના દેવો તરફથી સત્ય સનાતન સાચા ઈશ્વરની સેવા કરવા તરફ વળે છે. પ્રાર્થના સાથે આપણે ઈશ્વરના પવિત્ર વચનોનો અભ્યાસ કરીશું. પ્રાર્થના કરીએ. અમારા પ્રભુ, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા પવિત્ર વચનો અમારી માતૃભાષામાં તમે અમારા હાથોમાં આપ્યા છે. અને જ્યારે જ્યારે પ્રભુ અમે તમારા પવિત્ર વચનોનો અભ્યાસ કરીએ છીએ, એના ઉપર વિચાર કરીએ છીએ, તમારો આત્મા અમને તમારો દિવ્ય પ્રકાશ આપતો રહ્યો છે, અમારા જીવનોને ઉજ્જવલ બનાવતો રહ્યો છે, ત્યારે પ્રભુ આજે પણ અમારી એ જ પ્રાર્થના છે. આ તમારા પવિત્ર વચનોનો દિવ્ય પ્રકાશ અમારા જીવનોમાં તમે પાથરો. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં સાંભળો, આમેન. મારો મિત્ર, જો તમારી સમક્ષ તમે તમારું બાઇબલ ખુલ્લું કર્યું હોય સમુએલના પ્રથમ પુસ્તકમાં, તો એના 7મા અધ્યાયની પ્રથમ 2 કલમો તમે મારી સાથે સાથે જોશો. અહીં લખવામાં આવ્યું છે, કિરિયાથ યારીમના માણસો ત્યાં ગયા અને યહોવાનો કોષ લઈને પર્વત પર અબિનાદાબનું ઘર હતું તેમાં તેઓએ તે મૂક્યો અને તેના દીકરા એલ આઝારને યહોવાના કોષની સંભાળ રાખવાને પ્રતિષ્ઠિત કર્યો અને એમ થયું કે જે દિવસથી કોશ કિર્યાથ યઆરીમમાં રહ્યો ત્યારથી લાંબો કાળ વીતી ગયો, એટલે 20 વર્ષ થઈ ગયા અને ઇઝરાયેલના આખા ઘરનું વલણ યહોવા પ્રતિ થયું. અહીં આપણે જોઈએ છીએ મિત્ર કે 20 વર્ષ પછી ઇઝરાયેલી લોકો બાઆલીમ અને આસ્થારૂથ નામના દેવોનો ત્યાગ કરીને, અને એ તો કપોળકલ્પિત ઈશ્વરો હતા, મનુષ્ય સર્જિત, અને એટલે એમનો ત્યાગ કરીને આ ઇઝરાયેલી લોકો હવે સાચા ઈશ્વર તરફ વળવાનો આરંભ કરે છે. એ લોકોને સત્ય સનાતન સાચા ઈશ્વરની જરૂર મહેસૂસ થવા લાગી. આજે આપણે જોઈએ મિત્ર, આપણા જમાનામાં તો બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનોમાં લોકોને એક નવો રસ ઉત્પન્ન થતો દેખાય છે, અને આ બાબત જોઈને આપણને કેટલો બધો આનંદ થાય છે. કારણ કે હું બહુ જ ભારપૂર્વક માનું છું મિત્ર કે ઈશ્વરના લોકોએ બાઇબલ તરફ વળવું જ જોઈએ. બાઇબલમાં જે પ્રથમ પુસ્તક છે, ઉત્પત્તિનું પુસ્તક, એ શરૂ કરીને પ્રકટીકરણ એટલે કે છેલ્લું પુસ્તક બાઇબલમાં સંદર્શનનું પુસ્તક, ત્યાં સુધીના બાઇબલમાંના 66 પુસ્તકો, એ બધા જ ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનો છે. હું મિત્ર બાઇબલની સત્યતામાં અને એના શાબ્દિક તત્વમાં માનું છું. હું માનું છું મિત્ર કે આપણે એના શિક્ષણ તરફ પાછા વળવું જ જોઈએ. લાંબા સમયથી લોકો ઈશ્વરના પવિત્ર વચનોથી દૂર રહ્યા છે. લોકોની આત્મિક પ્રગતિ કેટલી બધી ધીમી રહે છે. આત્મિક ઉન્નતિ માટે હજુ કેટલા વર્ષો આપણને લાગશે? રાજકીય નેતાઓ પાસેથી વચનો 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 સાંભળી સાંભળીને લોકો થાકી ગયા છે, કારણ કે નેતાઓએ આપેલા વચનો પૂરા થતા જ નથી. એ લોકો એવા પૂરા કરતા જ નથી ને. નેતાઓ વચનો આપે છે પણ પૂરા કરી શકતા નથી. દરેક ક્ષેત્રમાંથી લોકો પાસે નવી નવી રીતો અને પદ્ધતિઓ આવતી જ જાય છે, પણ આ બધામાં એક જ બાબત ખોટી હોય છે. આ બધું ખરેખર કામ નથી કરતું હોતું. આખરે શું બને છે? માણસ હતાશ થઈને ઈશ્વર તરફ વળે છે. તમે જુઓ અહીંયા પણ એ જ પ્રક્રિયા થાય છે. 20 વર્ષ પછી ઇઝરાયેલી લોકોના હકમાં એવું જ બને છે ને. આગળ ત્રીજી અને ચોથી કલમ જોશો, લખ્યું છે, ત્યારે સમૂહેલે ઇઝરાયેલના આખા ઘરને કહ્યું કે જો તમે તમારા પૂરા અંતઃકરણથી યહોવા તરફ ફરતા હો તો તમારામાંથી અન્ય દેવો તથા આસ્થારૂથને કાઢી નાખો ને તમારા મન યહોવા તરફ વાળો ને કેવળ તેની ઉપાસના કરો, એટલે તે તમને પલિસ્તીઓના હાથમાંથી છોડાવશે. ત્યારે ઇઝરાયેલી પુત્રો બાઆલીમ અને આસ્થારૂથને કાઢી નાખીને કેવળ યહોવાની ઉપાસના કરવા લાગ્યા. ખરેખર તો આ સમુએલના મહાન સેવા કાર્યનો આરંભ છે મિત્ર. ઇઝરાયેલી લોકો મૂર્તિ પૂજામાં એટલા બધા ઊંડે સુધી ખૂંપી ગયા હતા કે સત્ય સનાતન સાચા ઈશ્વરથી એ લોકો સદંતર દૂર થઈ ગયા હતા. એ લોકો એટલા બધા યુદ્ધોમાં હારી ચૂક્યા હતા કે હારી જવું એ તો હવે જાણે કે એમની ટેવ ના બની ગઈ હોય, અને એ લોકો અનહદ રીતે નાસ્તીપાસ થઈ ગયા હતા. આ ઇઝરાયેલી લોકોએ ઈશ્વર સમક્ષ રુદન કરવાનું અને ઈશ્વરને પોકાર કરવાનું શરૂ કર્યું. આપણે પણ મિત્ર ઈશ્વર પાસે પાછા ફરવાની જરૂર છે. આજે ઘણા બધા લોકોના હૃદયમાં એક હાર્દિક ભૂખ હોય છે જે કહે છે કે અમે ભૂંડોની સિંગો ખાવાથી હવે ત્રાસી ગયા છીએ, અમારે ઈશ્વરના ઈશ્વર પિતાના ઘેર પાછા ફરવું છે. અને આવા લોકોએ ઈશ્વરના પવિત્ર વચનોરૂપી દ્વારમાં થઈને પાછા ફરવાનું હોય છે મિત્ર. વારું આગળ 5 અને 6 કલમો જુઓ, અહીં લખ્યું છે, પછી સમુએલે કહ્યું, સર્વ ઇઝરાયેલીઓને મિસ્પાહમાં એકઠા કરો, એટલે હું તમારે સારું યહોવાને વિનંતી કરીશ. અને તેઓ મિસ્પામાં એકઠા થયા અને તેઓએ પાણી કાઢીને યહોવાની આગળ રેડ્યું ને તે દિવસે ઉપવાસ કર્યો ને ત્યાં કહ્યું કે અમે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે. અને સમુએલે મિસ્પામાં ઇઝરાયેલ પુત્રોનો ન્યાય કર્યો. તમે જુઓ મિત્ર, સમુએલ ઇઝરાયેલી લોકોનો માત્ર પ્રબોધક જ નથી, એ તો ઇઝરાયેલી રાષ્ટ્રનો ન્યાયાધીશ પણ છે. અહીં આપણને દેખાય છે કે ઇઝરાયેલી લોકો જુઠ્ઠા દેવોને છોડીને સાચા ઈશ્વર તરફ વળે છે, અને સમુએલ એમની માટે પ્રાર્થના કરે છે આ ઇઝરાયેલી લોકો માટે, અને લોકો ઈશ્વર સમક્ષ પોતાના પાપ કબૂલ કરે છે. પાછા ફરવા માટે ઈશ્વરના લોકો માટે આ એક જ માર્ગ છે. અને હું નથી માનતો મિત્ર કે એ સિવાય બીજો કોઈ માર્ગ હોય ઈશ્વર પાસે પાછા ફરવાનો. કારણ કે બાઇબલમાં તમે જુઓ, યોહાને લખેલો પહેલો પત્ર છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં, એના પહેલા અધ્યાયની 9મી કલમમાં બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જો ઈશ્વર સમક્ષ આપણે આપણા પાપ કબૂલ કરીએ તો ઈશ્વર પોતાનું વચન પાળશે અને યથાયોગ્ય કરશે. ઈશ્વર આપણા પાપની ક્ષમા આપશે અને બધા દુષ્કર્મોથી આપણને શુદ્ધ કરશે. આજે તમે જુઓ તો લોકો જાત જાતની ને ભાત ભાતની પદ્ધતિઓ વિશે વાત કરતા હોય છે અને માનતા હોય છે કે ઈશ્વર આ બધી પદ્ધતિઓને આશીર્વાદ આપશે. હું તો બહુ જ મોટા અક્ષરોમાં એક વાત કહેવા માંગુ છું, ઈશ્વરના લોકોએ ઈશ્વર પાસે જઈને ઈશ્વર સમક્ષ પોતાના પાપો કબૂલ કરવાની જરૂર હોય છે. મેં કહ્યું એ પ્રમાણે બાઇબલમાં નવા કરારના વિભાગમાં યોહાને લખેલો પહેલો પત્ર છે એના પહેલા અધ્યાયની 7-10 કલમ હું તમારી સમક્ષ વાંચું છું. બહુ ધ્યાનથી સાંભળજો. અહીં લખ્યું છે કે જે રીતે ઈશ્વર પ્રકાશમાં છે એ રીતે આપણે પ્રકાશમાં જીવીએ તો આપણે એકબીજા સાથે સંબંધમાં છીએ અને ઈશ્વરના પુત્ર ઈસુ ખ્રિસ્તનું લોહી આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે. આપણામાં પાપ નથી એવું જો આપણે કહીએ તો આપણે પોતાની જાતને છેતરીએ છીએ અને આપણામાં સચ્ચાઈ નથી. પરંતુ જો ઈશ્વર સમક્ષ આપણે આપણા પાપ કબૂલ કરીએ તો ઈશ્વર પોતાનું વચન પાળશે અને યથાયોગ્ય કરશે. ઈશ્વર આપણા પાપની ક્ષમા આપશે અને બધા જ દુષ્કર્મોથી આપણને શુદ્ધ કરશે. જો આપણે એવું કહીએ કે આપણે પાપ કર્યું જ નથી તો આપણે ઈશ્વરને જુઠ્ઠા ઠરાવીએ છીએ અને ઈશ્વરનું વચન આપણામાં નથી. એ પછી તમે જુઓ યોહાને લખેલો પહેલો જ પત્ર 2 અધ્યાય 1-2 કલમોમાં શું કહે છે, કહે છે કે મારા બાળકો તમે પાપમાં ન પડો માટે તમને હું આ લખું છું, પણ જો કોઈ પાપમાં પડી જાય તો આપણે માટે ઈશ્વર પિતાને વિનંતી કરનાર મધ્યસ્થ એટલે કે વકીલ ઈસુ ખ્રિસ્ત છે જે ન્યાયી છે. ઈસુ ખ્રિસ્તની મારફતે જ આપણા પાપની આપણને માફી મળે છે. ફક્ત આપણા પાપ જ નહીં પણ સર્વ માણસોના પાપની પણ માફી મળે છે. અને એટલે મિત્ર લોકોએ પોતાની જાતોને ઈશ્વરના પવિત્ર વચનોના પ્રકાશમાં પારખવાની જરૂર છે, નિહાળવાની જરૂર છે. જો આપણે પ્રમાણિકપણે આપણી જાત તપાસ કરીએ તો આપણને જણાશે મિત્ર કે ઈશ્વરના ગૌરવથી આપણે કેટલા બધા ઊંડા અને ઊણા ઉતરીએ છીએ. બાઇબલમાં નવા કરારના વિભાગમાં તમે જુઓ મારી સાથે સાથે રોમન લોકોને લખેલો પત્ર છે એના 3 અધ્યાયની 23મી કલમ કેવા સ્પષ્ટ શબ્દોમાં કહે છે. રોમન લોકોને લખેલો પત્ર 3 અધ્યાય 23મી કલમ કહે છે, બધા જ લોકો નિશાન ચૂકીને પાપમાં પડ્યા છે અને ઈશ્વરના મહિમાવંત ઈરાદાથી તેઓ દૂર ને દૂર જતા જાય છે. આ તો ઈશ્વરના પવિત્ર વચનો આ પ્રમાણેની ઘોષણા કરે છે મિત્ર. ઈશ્વરના વચનોમાંથી આપણને ખાતરી મળે છે કે ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પવિત્ર લોહી આપણને આપણા સર્વ પાપોથી શુદ્ધ કરે છે. વારું આપણે સમુએલના પ્રથમ પુસ્તકના 7મા અધ્યાયમાં આગળ વધીશું. 8-11 કલમો હવે જોઈએ. અહીં લખ્યું છે, અને ઇઝરાયેલ પુત્રોએ સમુએલને કહ્યું કે આપણા દેવ યહોવાની આગળ અમારે માટે વિનંતી કરવાનું તું પડતું ન મૂક કે તે અમને પલિસ્તીઓના હાથમાંથી છોડાવે. અને સમુએલે એક ધાવણું હલવાન લઈને તેનું સકળ દહન અર્પણ યહોવાને કર્યું અને તેણે ઇઝરાયેલીઓને સારું યહોવાને વિનંતી કરી અને યહોવાએ તેને ઉત્તર આપ્યો. સમુએલ દહનાર્પણ કરતો હતો એટલામાં પલિસ્તીઓ ઇઝરાયેલની સાથે લડાઈ કરવાને પાછા આવ્યા, પણ તે દિવસે યહોવાએ પલિસ્તીઓ પર મોટા ધડાકા સાથે ગર્જના કરીને તેઓનો પરાજય કર્યો. તેઓ ઇઝરાયેલીઓ સામે માર્યા ગયા અને ઇઝરાયેલના માણસો મિસ્પામાંથી નીકળીને પલિસ્તીઓની પાછળ પડીને બેથકારની તળેટીએ પહોંચતા સુધી તેઓને મારતા ગયા. ઈશ્વરે ઇઝરાયેલી લોકોને કેટલો મહાન વિજય અપાવ્યો. બહુ જ લાંબા સમય પછી એમને આ વિજય મળ્યો હતો મિત્ર. ઇઝરાયેલી લોકો મૂર્તિ પૂજામાં સરકી ગયા હતા અને ઈશ્વર વિરુદ્ધના બળવામાં એ લોકો બહુ જ ઊંડે સુધી ખૂંપી ગયા હતા. પણ જ્યારે એમણે ઈશ્વર તરફ વળવાનો આરંભ કર્યો ત્યારે તમે જુઓ સમુએલે પાપોની કબૂલાત માટે દહનાર્પણ કર્યું અને ઇઝરાયેલી લોકો પાસેથી પાપની કબૂલાત અને ઈશ્વર ગમ વળવાનું વચન મેળવ્યું. આના પરિણામે શું થયું?
આના પરિણામે ઈશ્વરે આ ઇઝરાયેલી લોકોને પલિસ્તી લોકો સામે નિશાનીરૂપ વિજય અપાવ્યો. 12મી કલમ જોશો. ત્યારે સમુએલે એક પથ્થર લઈને મિસ્પા તથા શેનની વચ્ચે તે ઊભો કર્યો ને તેનું નામ એબેન એઝેર પાડીને કહ્યું કે અત્યાર સુધી યહોવાએ આપણને સહાય કરી છે. એબેન એઝેર, કેટલો અદ્ભુત શબ્દ છે! એ શબ્દનો અર્થ થાય સહાયનો પથ્થર. એબેન એઝેર, સહાયનો પથ્થર. ઈશ્વરે અમને અહીં સુધી સહાય કરી છે. આ પથ્થર ભૂતકાળમાં દ્રષ્ટિ કરાવતો યાદગીરીનો પથ્થર પણ હતો. મિત્ર, એ પથ્થર જાણકારી માટેનો અને વર્તમાનકાળ માટેનો પથ્થર પણ હતો. એ પથ્થર તો પ્રગટીકરણનો અને ભવિષ્ય માટેનો પથ્થર પણ હતો. ઈશ્વર અહીં સુધી એટલે કે વર્તમાન સમય સુધી અમને સહાય કરી છે. ભૂતકાળમાં દ્રષ્ટિ કરવી આપણા માટે સ્વાભાવિક છે. મિત્ર, ઈશ્વરે પ્રેષિત પાઉલની મારફતે શું કહ્યું છે તમે જુઓ. બાઇબલમાં નવા કરારના વિભાગમાં ફિલિપી લોકોને લખેલો પત્ર છે. ફિલિપી લોકોને લખેલો પત્ર, એના પહેલા અધ્યાયની 6 કલમ જોશો. અહીં કહે છે પ્રેષિત પાઉલ કે મને ખાતરી છે કે તમારામાં સારા કાર્યની શરૂઆત કરનાર ઈશ્વર તેને ઈસુ ખ્રિસ્તના આગમનના દિવસ સુધી સંપૂર્ણ કરતા જશે. શું ઈશ્વર તમને વર્તમાન સમય સુધી દૂરી લાવ્યા છે? મિત્ર, શું આજે ઈશ્વર તમને દૂરી રહ્યા છે? શું ઈશ્વર તમને માર્ગદર્શન આપે છે? જો ખરેખર એવું છે તો તમે કહી શકો સાચા શબ્દોમાં કે ઈશ્વરે અમને અહીં સુધી મદદ કરી છે. ઈશ્વરે તમને અહીં સુધી મદદ કરી છે ને એટલા માટે ઈશ્વર એવું કરવાનું ચાલુ રાખશે જ, પડતું નહીં મૂકે. ભવિષ્યમાં ઈશ્વર તમારો ત્યાગ કરશે નહીં. મિત્ર, ઈશ્વરે આપણને યાદદાસ્ત આપી હોવાથી આપણા હૃદયમાં ઈશ્વરે કરેલા અદ્ભુત કૃત્ય માટે આભારના પુષ્પો મહેકતા હોવા જ જોઈએ. તમે યહોશવાનો વિચાર કરો, એણે શું કહ્યું હતું? જુઓ બાઇબલમાં જૂના કરારના વિભાગમાં યહોશવાનું પુસ્તક 24મો અધ્યાય 15મી કલમ કહે છે, જો યહોવાની સેવા કરવી એ તમને માઠું લાગતું હોય તો કોની સેવા તમે કરશો તે આજે જ પસંદ કરો. એટલે નદીની પેલી ગમ તમારા પિતૃઓ જે દેવોની સેવા કરતા હતા તેઓની, અથવા જે અમોરીઓના દેશમાં તમે વસો છો તેઓના દેવોની, પણ હું અને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. મહાન ઈશ્વર ભક્ત રાજા દાઉદ શું કહે છે એ તમે સાંભળો. ગીતશાસ્ત્રનું પુસ્તક છે ને બાઇબલમાં જૂના કરારના વિભાગમાં, એના 107 નંબરના અધ્યાયની પ્રથમ 2 કલમો તમે જોશો તો મહાન ઈશ્વર ભક્ત રાજા દાઉદ કહે છે કે યહોવાનો આભાર માનો, યહોવાનો આભાર માનો, કેમ કે તે ઉત્તમ છે, તેની કૃપા સર્વકાળ ટકે છે. એ પ્રમાણે યહોવાના છોડાવાયેલાઓએ બોલવું, એટલે જેઓને તેણે શત્રુના હાથમાંથી છોડાવ્યા. હું જાત અનુભવથી મિત્ર તમને કહેવા માગું છું કે ઈશ્વર ભલા છે, ભલા છે ઈશ્વર. ઈશ્વરે મારી મદદ કરી છે મારા જીવનમાં અનેક વખત, પ્રત્યેક દિવસ, અને ઈશ્વર કરશે જ મારી મદદ. શું તમે તમારા જીવનમાં ઈશ્વરને ઓળખી શકો છો? પેલા એબેન એઝેર પથ્થરની મારફતે સમુએલે એ જ અર્થ તારવ્યો. એ પથ્થર તો પ્રગટીકરણનો પથ્થર હતો. એનો અર્થ થાય અહીં સુધી નહીં પરંતુ છેક સુધી, એવો પણ અર્થ થાય છે. મહાન રાજા દાઉદે કહ્યું છે કે ઈશ્વર મારો પાળક છે. વર્તમાન કાળ અને પછી ભવિષ્ય તરફ આગળ જોતા એ શું કહે છે? ઈશ્વર મને કશી ખોટ પડવા દેશે નહીં. ભવિષ્યકાળ, ગીતશાસ્ત્રના પુસ્તકના 23મા અધ્યાયની 1 કલમ તમે વાંચજો. વારું, ઈશ્વરનું પવિત્ર વચન કેટલું અદ્ભુત અભય વરદાન આપે છે એ પણ તમે સાથે સાથે જુઓ. નવા કરારના વિભાગમાં રોમન લોકોને લખેલો પત્ર 8મો અધ્યાય 28મી કલમ કહે છે કે જે લોકો ઈશ્વર ઉપર પ્રેમ કરે છે અને જે લોકોને ઈશ્વરે તેમના ઈરાદા અનુસાર આમંત્રણ આપ્યું છે તેઓનું બધી બાબતોમાં ઈશ્વર એકંદરે સારું જ કરે છે, કલ્યાણ જ કરે છે, ભલું જ કરે છે.
આ કલમ થાકી ગયેલા હૃદય માટે સુવાળા ઓશિકા સમાન તમને નથી લાગતી? મિત્ર, વિચાર કરજો મારા પ્રશ્ન ઉપર. ખેર, આપણે આગળ વધીએ. 13મી કલમ હવે જોઈએ. સમુએલનું પહેલું પુસ્તક 7મો અધ્યાય. શું કહે છે અહીંયા જુઓ. એમ પલિસ્તીઓ પરાજિત થયા અને તેઓ ઇઝરાયેલની સીમમાં ફરી આવ્યા નહીં. સમુએલના સર્વ દિવસોમાં યહોવાનો હાથ પલિસ્તીઓની વિરુદ્ધ હતો. હું માનું છું મિત્ર કે આ તબક્કાથી શરૂ કરીને યુદ્ધ અગાઉ પલિસ્તી લોકો જેટલા પ્રબળ હશે, કટ્ટર અને વિનાશક શત્રુ હતા, એટલા હવે નથી રહ્યા. આ એક વિશિષ્ટ યુદ્ધ હતું અને તેની યાદમાં એક પથ્થર ઊભો થયો છે. 15-17 કલમો કહેશે કે સમુએલે પોતાના જીવનના સર્વ દિવસો પર ઇઝરાયેલનો ન્યાય કર્યો. તે વર્ષો વર્ષ અનુક્રમે બેથેલ, ગિલગાલ તથા મિસ્પામાં જતો હતો અને તે સગળે ઠેકાણે તે ઇઝરાયેલનો ન્યાય કરતો હતો અને રામામાં તે પાછો આવતો હતો, કેમ કે ત્યાં તેનું ઘર હતું. ત્યાં તે ઇઝરાયેલનો ન્યાય કરતો હતો અને ત્યાં તેણે યહોવાને સારું એક વેદી બાંધી. સમુએલ ઇઝરાયેલી પ્રજાનો પ્રબોધક અને ન્યાયાધીશ પણ હતો. મિત્ર, એ ચારે કોર ફરતો ન્યાયાધીશ હતો. બેથેલથી ગિલગાલ અને ત્યાંથી મિસ્પા અને પાછો રામામાં ફર્યા કરતો. આ બધા સ્થળોમાં સમુએલ ઇઝરાયેલી લોકોનો ન્યાય કરતો હતો. વારું, આપણે હવે મિત્ર આગળ વધીશું અને 8મા અધ્યાયનો વિચાર કરીશું. સમુએલનું પ્રથમ પુસ્તક. તો 8મા અધ્યાયમાં આપણને જોવા મળશે મિત્ર કે ઇઝરાયેલ લોકો ઈશ્વરને સ્થાને એક રાજાની માગણી કરે છે. સમુએલનું પહેલું પુસ્તક અને બીજું પુસ્તક, એની પર આ વાક્ય લખી શકાય. કયું વાક્ય? હોશિયા પ્રબોધકના પુસ્તકના 13મા અધ્યાયની 11મી કલમ કહે છે કે ક્રોધમાં, આ ઈશ્વરના શબ્દો છે, ક્રોધમાં મેં તને રાજા આપ્યો હતો. ઇઝરાયેલી પ્રજા સાથે વાત કરતા ઈશ્વર આ પ્રમાણે કહે છે કે ક્રોધમાં મેં તને રાજા આપ્યો હતો ને રોષમાં મેં તને લઈ લીધો છે. સમુએલ એક મહાન ન્યાયાધીશ અને ઈશ્વર ભક્ત હતો. એનો ઉછેર મુલાકાત મંડપમાં થયો હતો, જ્યાં તેણે એલી યાજકના દીકરાઓની ભ્રષ્ટતા જોઈ હતી અને તેણે જોયું હતું કે ઈશ્વરે તેમનો કેવો ન્યાય કર્યો હતો. અને એમ છતાં જુઓ સમુએલ શું કરે છે. સમુએલે પોતાના અનુગામી તરીકે પોતાના દીકરાઓને ન્યાયાધીશો તરીકે નિયુક્ત કર્યા. જો કે એ લોકો એ કામ માટે અયોગ્ય હતા, લાયક નહોતા તો પણ. અને આ તો સમુએલની એક બહુ મોટી ભૂલ હતી. સમુએલ એક મહાન ન્યાયાધીશ હતો, એક અદ્ભુત પ્રબોધક હતો અને ઈશ્વરનો મહાન ભક્ત હતો. અને એમ છતાં તમે જુઓ, એલી યાજકની જેમ તે પણ એક નિષ્ફળ પિતા હતો. 8મા અધ્યાયની 1-3 કલમો જુઓ. સમુએલ વૃદ્ધ થયો ત્યારે એમ બન્યું કે તેણે પોતાના દીકરાઓને ઇઝરાયેલ પર ન્યાયાધીશ ઠરાવ્યા. હવે તેના જ્યેષ્ઠ દીકરાનું નામ યોએલ હતું અને બીજાનું નામ આબિયા હતું. તેઓ બેરશેબામાં ન્યાયાધીશ હતા અને તેના દીકરા તેના માર્ગોમાં ચાલ્યા નહીં, પણ દ્રવ્ય લોભ તરફ ભટકી ગયા અને તેઓએ લાંચ લઈને ન્યાયને ઊંધો વાળ્યો. આ સમુએલના દીકરાઓ હતા, સદંતર અપ્રમાણિક. આ બાબત આપણને વિચિત્ર લાગે છે, ખરું કે નહીં? અને આજે આવું બનતું જોઈ શકાય છે. ઈશ્વરના કેટલાક સેવકોના બાળકો ઈશ્વરના માર્ગમાં ચાલતા હોતા નથી. 4 અને 5મી કલમ કહે છે કે આથી ઇઝરાયેલના સર્વ વડીલો એકઠા થઈને રામામાં સમુએલની પાસે આવ્યા. તેઓએ તેને કહ્યું કે જો તું હવે વૃદ્ધ થયો છે ને તારા દીકરા તારા માર્ગોમાં ચાલતા નથી, માટે બીજી સર્વ પ્રજાઓની પેઠે અમારો ન્યાય કરવા સારું અમને રાજા ઠરાવી આપ.
ઇઝરાયેલી લોકો એક રાજાની માગણી કરે છે.
અલબત્ત આ તો એમની આસપાસની પ્રજાઓની એમની પર પડેલી અસર છે. અને આ માટે ઇઝરાયેલી લોકો શું કરે છે? જુઓ તમે, સમુએલની પાકટ ઉંમરનું અને સમુએલના દીકરાઓની ગેરલાયકાતનું કારણ આપે છે. 6 અને 7મી કલમ કહે છે, પણ અમારો ન્યાય કરવા સારું અમને રાજા આપ, એમ તેઓએ કહ્યું ત્યારે તે વાતથી સમુએલને માઠું લાગ્યું. પછી સમુએલે યહોવાની પ્રાર્થના કરી અને યહોવાએ સમુએલને કહ્યું, લોકો તને જે કહે છે તે સર્વમાં તું તેમનું કહેવું સાંભળ, કેમ કે તેઓએ તને નથી નકાર્યો, પણ હું તેઓ પર રાજ ના કરું એ માટે મને નકાર્યો છે. જુઓ તમે મિત્ર, સમુએલે એના દીકરાઓને ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા તે કારણસર આ ઇઝરાયેલી લોકોને રાજાની માગણી કરવાનું બહાનું મળી ગયું. સમુએલ માટે આ બાબત હૃદય ભાંગી નાખી એવી હતી.
ઈશ્વર તો સમુએલને એ ખાતરી સાથે દિલાસો આપે છે કે ઇઝરાયેલી લોકોએ સમુએલનો નહીં પણ ઈશ્વરનો બહિષ્કાર કર્યો છે, અને સમુએલના દીકરા એ તો બહાનું છે, પણ ખરેખર તો ઈશ્વરની સર્વોપરિતાનો આ ઇઝરાયેલી પ્રજાએ બહિષ્કાર કર્યો. અને એ પછી સમુએલ ઇઝરાયેલી લોકોને ચેતવણી આપે છે કે એમના પર રાજા હોય તો પરિણામ કેવું આપશે, કેવું આવશે પરિણામ. સમુએલ ઇઝરાયેલી પ્રજાને કહે છે કે રાજા તેમની પર અમલ ચલાવશે, એમના દીકરાઓને લશ્કરમાં લઈ જશે, એમની દીકરીઓને રસોઈ ઘરમાં લઈ જશે અને પરિચારિકાઓ તરીકે જોતરી દેશે, અને રાજા એમના ખેતરોનો, એમની દ્રાક્ષાવાડીનો, એમના જૈત વૃક્ષોનો, એમના ઢોર ઢાંખનો કેટલોક ભાગ એમની પાસેથી પડાવી લેશે. આ સમુએલ ઇઝરાયેલી લોકોને ચેતવણી આપે છે કે આખરે આ લોકો ઈશ્વરને પોકારી ઉઠશે, પણ ત્યારે ઈશ્વર એમનું સાંભળશે નહીં. 19-22 કલમો જુઓ, 8મા અધ્યાયની કહે છે કે એમ છતાં લોકોએ સમુએલની વાણી સાંભળવાની ના પાડી. તેઓએ કહ્યું કે ના ના, અમારે તો અમારા પર રાજા જોઈએ જ, જેથી અમે પણ બીજી સર્વ પ્રજાઓના જેવા થઈએ એટલે અમારો રાજા અમારો ન્યાય કરે, અમારી આગળ ચાલે ને અમારી લડાઈઓ લડે. અને સમુએલે લોકોના સર્વ શબ્દો સાંભળ્યા ને તેણે તે યહોવાના કાનમાં કહી સંભળાવ્યા. ત્યારે યહોવાએ સમુએલને કહ્યું કે તેઓની વાણી સાંભળ ને તેઓને સારું રાજા ઠરાવ્યા. પછી સમુએલે ઇઝરાયેલી માણસોને કહ્યું કે તમે પ્રત્યેક પોતપોતાના નગરમાં જાઓ. આ ઈશ્વરના પવિત્ર વચનો છે. આપણે શું આપણા જીવનમાં ઈશ્વરને સ્વીકારીને આગળ વધીશું મિત્ર, કે ઈશ્વરનો બહિષ્કાર કરીને? વિચાર કરજો મારા પ્રશ્નો ઉપર. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન.
દેવના ધ્યાનથી જ્ઞાન શીખી ઘણ, સદા સત્યની સાથ ચાલું. દેવના ધ્યાનથી જ્ઞાન શીખી ઘણ, સદા સત્યની સાથ ચાલું.
સાંભળ્યું ને મિત્રો, આધ્યાત્મિક વાનાઓની તૃપ્તિ એટલે જ સ્તવન કાર્યક્રમ. પવિત્ર પુસ્તક બાઇબલનો અભ્યાસ કરવા અમારો આ કાર્યક્રમ આપને સહાયરૂપ છે. જો આપ જીવંત ઈશ્વર વિશે અને બાઇબલ વિશે વધારે જાણવાની ઈચ્છા રાખો છો તો આપ અમારો સંપર્ક કરી શકો છો. અમારું સરનામું નોંધી લેશો. સરનામું છે કાર્યક્રમ સ્તવન, ટ્રાન્સવર્લ્ડ રેડિયો ઇન્ડિયા, પોસ્ટબોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. અમારું ઇમેલ એડ્રેસ છે gujaratittb@radio882.com, gujaratittb@radio882.com. અમારો ટોલ ફ્રી નંબર છે 1800-233-2662, 1800-233-2662. સારું મિત્રો, આજ કાર્યક્રમમાં ફરીથી મળીશું. ધન્યવાદ.